आदो प्रेमवती वृषांग जननम सन्नेकतीर्थाटनम दुष्कर्मोपशमं च साधुशरणम् सद्धर्म संस्थापनम् हिंसावर्जितभूरियज्ञकरणम् मूर्ति प्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनम् सत्संगि सज्जीवनम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय महाराजाय नमो नमः ॐ पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः आदिगुरु सद्गुरु श्री गुणातीतानंद मुनये नमो लेभ्यो नमो नमः बोलो स्वामीनारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देवनी जय श्री नर नारायण देवनी जय श्री नारायण मुनि देवनी जय श्री लाडला घनश्याम महाराज जय श्री विघ्न विनायक देवनी जय श्री कष्टभंजन देवनी जय श्री पांचो परमहंसनी जय दिव्य मंदिर में बिराजता आपने पोतानी मूर्ति नो अलौकिक सुख प्रदान करता वाला लाडीला घनश्याम महाराज धनुर्मास ज्ञान यज्ञ ना प्रणेता पूज्यपाद वाला गुरुजी आदि तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो पार्षदों आप सर्वे भक्तजनों ने भाव थी जय स्वामीनारायण खूब आनंदनी बात छे जे हेतु थी आपने मनुष्य जन्मनी प्राप्ति थई छे ए आपने बधा करी रह्या छे भगवान भजन भगवान नु ध्यान कथा वार्ता कीर्तन करी करीने जीव प्राणी मात्र आग करीने पोतानु आत्यंतिक कल्याण करवानु छे अने आपने सौए मार्गे आगळ वधी रह्या छे महाध्याराभ्यासं वेदधतमजस्त्रं भगवत पवित्रे संप्राप्तं स्थितिमतिवरे कांतिकवृषे सदानंदं सारं परमहरिवार्ताव्यसनेनं गुणातीतानन्द मुनिवरमहं नौमि सततं श्री घनश्याम महाराज तारीख 24/12/2017 रविवार આજે પોષ સુદ છઠ છે. વાલા ભક્તો, શ્રી હરિજી મહારાજને ઉણાતીતાનંદ સ્વામી ઉપર કેટલું હેત હતું, કેટલો વિશ્વાસ, કેટલી ભાવના, એ કેટલા ગમતા હતા. ઉણાતીતાનંદ સ્વામી મહારાજને કેટલા વાલા હતા એની સાક્ષી પૂરતો એક પ્રસંગ પહેલા જ આવે છે. અત્યારે બહુ સરસ વાલા ભક્તો આ પ્રસંગ છે. આમાંથી આપણને એમ થાય કે મહારાજને આ સાધુ કેટલા વાલા હશે. એનું કારણ એટલું જ હશે કે બસ ભગવાનની આજ્ઞા જે જે થયું હોય એ આજ્ઞામય એ સાધુએ જીવન કર્યું હતું એટલે મહારાજને અતિશય વાલા હતા. એક વખત ગઢપુરમાં શ્રી હરિજી મહારાજ સંતોને બોલાવી અને સભા કરી. ફક્ત સંતો હતા, કોઈ હરિભક્તો નહોતા. અને શ્રીજી મહારાજ બધા સંતોને બોલાવીને વાત કરે છે. અમોએ તમને આપ્યા સૌ પાળજો પંચવ્રત માન, જાગૃત રહે સૌ સંત જન, થાવ એક બીજાના જ માન. પાંચ વર્તમાન અમે તમને આપ્યા છે, નિષ્કામ, નિર્સ્વાદ, નિર્સ્નેહ, નિર્માન, નિર્લોભ. હે સંતો, આ પાંચ વર્તમાન તમે દ્રઢપણે પાળો, એથી બીજું બાર કાંઈ નથી. અને જાગૃત રહી બધા સંતો, બધા સજાગતા રાખે આ વર્તમાન નિયમ ધર્મ પાળવામાં, એની માટે એકબીજાના ગેરેન્ટર થાવ. હે, ગેરંટી લ્યો એકબીજાની કે ભાઈ આની ગેરંટી હું લઉં, આનો વિશ્વાસ હું રાખું કે ભાઈ આને વાંધો નહીં આવે વર્તમાનમાં, નિયમમાં, ધર્મમાં. સાક્ષી લઈએ, હા, આપણે આપણા હૈયા ઉપર હાથ રાખીને પૂછીએ પોતાની જાતને કે હું અત્યારે જે સ્થિતિમાં છું, જે નિયમ ધર્મ પાળું છું, તો કોઈ મારો સાક્ષી થવા તૈયાર થાય ભાઈ? હા, કે ના ના, હું આમાંથી પાછો નહીં પડું, હું વર્તમાન દ્રઢપણે પાળીશ. અને જો હૈયામાંથી ભગવાન એમ કહેતા હોય, ના હજુ એમાં કાચબ છે, કોઈ કદાચ થાય ન થાય એની ગેરંટી નહીં, ત્યારે વિચાર કરવો કે આપણે હજુ ભગવાનની આજ્ઞા યથાર્થપણે પાળતા ના હોય, નકર તો સાક્ષી થાય. બીજા વ્યક્તિઓના હૃદયમાં એવો વિશ્વાસ આવી જાય કે આના જીવનમાં ક્યારેય ફેર પડે નહીં, એ જીવન મહારાજને બહુ ગમે. ગમે એવા દેશકાળ આવી જાય, ગમે એટલું પ્રારબ્ધ કઠણ આવે, પણ એના જે નિયમ છે, એના જે પાંચ વર્તમાન છે ને, એથી એ પાછો ક્યારેય ન પડે. અમને ગુરુજી વારે વારે એક જ ટકોર કરે, તમારે બાહ્ય જેટલી પ્રવૃત્તિ થાય એટલી કરજો, પણ જો પાંચ વર્તમાનમાં તમારામાં કંઈક ફેર પડે ને, હે, તો એ નુકસાન પોસાશે નહીં. આ રાખીને જેટલું થાય એટલું કરવું, બાકી કદાચ બીજા કરતા ઓછું થાય એ પરવડશે. આપણે કાંઈ બહુ મોટું કે કાંઈ એવું કાર્ય કરી નથી નાખવું, પણ સાધુના જે નિયમ છે એ ક્યારેય વાલા ભક્તો એમાંથી સંતે પડવું ના જોઈએ. અને મહારાજને એ જ સંત વાલા છે. મોટા મોટા ઉત્સવ સમયા કર્યા હોય કે મોટી મોટી સંસ્થાઓ કરી નાખી હોય, એમાં કઈ મહારાજ એનું સર્ટિફિકેટ આપતા નથી. કદાચ આ લોકમાં કોઈ બીજી સંસ્થાઓ કે મોટા વ્યક્તિઓ પ્રમાણપત્ર આપે, પણ મારા તમારા માટે જો ભગવાનનું આપણે પ્રમાણપત્ર લેવું હોય, તો ભગવાને બાંધેલી જે મર્યાદા છે, પાંચ વર્તમાન, ગ્રસ્ત એ ગ્રસ્તના પાંચ વર્તમાન પાળવા, અને ત્યાગીઓ એ ત્યાગીના પાંચ વર્તમાન દ્રઢપણે જીવનમાં રાખવા, તો મહારાજ રાજી થાય છે. અને મહારાજ કેટલી ટકોર કરતા હતા, બધા જાગૃત રહી એટલે એકબીજાના સાક્ષી થાવ. પછી તો મહારાજે આજ્ઞા કરી એટલે બધા જ સંતો એકબીજાના જે હેતવાળા હતા ને, બધાને ગોતવા લાગી ગયા. બધા સંતો એકબીજા પાસે જાય, એકબીજાને વિનંતી કરે, સાધુ અમારી અમારા સાક્ષી તમે થાવ, અમારા જામીન થાવ, હું નહીં ફેરફાર કરું હવે મારા જીવનમાં. વિનંતી કરવી પડે ને તો એ થાય. આપણે પૂછીએ ખરા કોઈ ગરીબ ભગતને કે સંતોને કે તમે મારા સાક્ષી થાઓ, ટ્રાય કરી જુઓ, કેટલા હામાં ઉત્તર આવે છે ને કેટલા નામાં ઉત્તર આવે છે, એ જ મોટું સર્ટિફિકેટ છે કે અમારી ભગવાન આપણને કહે છે કે નહીં આનું જીવન અમને વાલું છે. બધા સંતો એકબીજાને કહે છે કે સંતો અમારા સાક્ષી થાવ, મહારાજને મળીએ આપણે, અમે આપણે એકબીજાના જામીન થઈ મહારાજ પાસે જાય, બધા એકબીજાને વાત કરે કે હવે અમારે અમારી સાક્ષી આ સાધુ છે. બધાએ આખી સભામાં જેટલા સંતો હતા મોટે ભાગે બધા સંતો એકબીજાના સાક્ષી થઈ ગયા હતા, અને સાક્ષી થઈને બધા પછી સંતો બેઠા, અને એટલી વારમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, અને ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા એટલે તરત બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજ હવે આ ગુણાતીતાનંદ સ્વામીના જામીન કોણ થશે? અને શ્રી હરિજી મહારાજ કહે છે, ગુણાતીત પધારિયા તેના જામીન કોણ થાય,
ગુણાતીત પધારિયા
બ્રહ્માનંદ સ્વામી પૂછે છે,
કોણ થાય?
ગુણાતીત પધારિયા તેના જામીન કોણ થાય, કહે હું પોતે થાઉ એમાં કેવું ઘટે નહીં કાય,
પ્રભુ કહે હું પોતે થાઉ એમાં કેવું ઘટે નહીં કાય.
મહારાજ કહે છે કે આ ગુણાતીતાનંદ સ્વામીના જામીન તો હું ખુદ થાઉ. બીજાના તો સાધુ એકબીજાના થયા હતા, પણ ખુદ મહારાજ કહે છે કે આ સ્વામીના જામીન તો હું થવા તૈયાર છું, કારણ એમાં કઈ કેવું ઘટે નહીં, નિયમમાં દ્રઢપણે રહે છે, ભગવાનની આજ્ઞા પાળે છે. મહારાજ પછી ગુણાતીતાનંદ સ્વામીની વાત બહુ સરસ કરે છે. પંચવ્રત માને શુરા પુરા વળી આજ્ઞા પાળે અડીખમ, પંચવ્રત માને શુરા પુરા વળી આજ્ઞા પાળે અડીખમા,
પંચવ્રત માને શુરા પુરા વળી આજ્ઞા પાળે અડીખમા,
મન કર્મ વચન મારા સારું બીજું જાણે જગતને ભ્રમ,
મન કર્મ વચન મારા સારું બીજું જાણે જગત,
ઉપાસનાયણે શુદ્ધ ઘણી પૂરણ જાણે પ્રતાપ,
ઉપાસનાયણે શુદ્ધ ઘણી પૂરણ જાણે પ્રતાપ,
હો ઉપાસનાયણે શુદ્ધ ઘણી પૂરણ જાણે પ્રતાપ,
ઉપાસનાયણે શુદ્ધ ઘણી
કરે દ્રષ્ટિ જાય ત્રિવિધિના તાપ,
કરુણમય કરે દ્રષ્ટિ જાય ત્રિવિધિના તાપ,
હો કરુણમય કરે દ્રષ્ટિ જાય ત્રિવિધિના તાપ,
કરુણમય કરે દ્રષ્ટિ જાય ત્રિવિધિના તાપ.
બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નથી શ્રીજી મહારાજ ઉત્તર આપે છે કે આ ગુણાતીતાનંદ સ્વામીના સાક્ષી તો અમે થઈએ, કારણ પંચ વર્તમાનમાં એ દ્રઢપણે રહે છે, ભગવાનની આજ્ઞા પાળવામાં તત્પરતા દર્શાવે છે, અને ઉપાસના આજ્ઞાને ઉપાસનાને લીધે ભારે પ્રતાપી તેઓ છે. કરુણાની દ્રષ્ટિ જ્યારે જીવ માત્ર ઉપર કરે છે ત્યારે ઘાટ બધા તળી જાય છે, આવી વાત શ્રી હરિજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની ભર સભામાં સંતોને કરે છે. મહારાજના ગમતામાં રહેવું હોય તો આ પ્રસંગથી આપણે સૌ જાણીએ કે ભગવાનને શું ગમે છે. બસ ભગવાનને એટલું જ ગમે છે કે ભગવાનની આજ્ઞા અને ઉપાસના આ બે જીવનમાં દ્રઢપણે હોય અને પંચવર્તમાન જે કાંઈ પણ નિયમ આપણને બતાવ્યા હોય એ નિયમમાં દ્રઢપણે રહે તો વાલા ભક્તો ભગવાનનો અતિશય રાજીપો છે. પછી આપણે બીજા કોઈ જામીન ગોતવા નહીં પડે, હે ખુદ ભગવાન થશે. આપણામાં કંઈક સદગુણો હોય તો સંતો હરિભક્તોને આપણી પર હેત થાય ને આપણો વિશ્વાસ આવે. બાકી કોઈ પ્રકારના સદગુણ જો આપણે કેળવ્યા ના હોય સત્સંગમાં રહીને સત્સંગમાંથી શીખીને તો કોઈને આપણી પર વિશ્વાસ આવે નહીં. પછી આપણે એમ માથું પકડીને બેસીએ કે સવારથી સાંજ સુધી કેટકેટલી સેવા કરું છું, કેટકેટલું ભજન કરું છું, પણ જો કોઈ સદગુણો ના કેળવ્યા હોય, દાસત્વ ભક્તિ ના કરી હોય, અથવા તો સાધુના સમાગમ કથા વાર્તા સાંભળીને કંઈ જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય, સમજણ ન આવી હોય, તો વાલભ ભક્તો આપણી ઉપર મહારાજનો રાજીપો ન થતો. ભગવાનને સમજવા, ભગવાનની આજ્ઞા જીવનમાં દ્રઢપણે પાળવી એ જ જીવનમાં મુખ્ય હોય છે. અને આપણને સર્વેને એ વાત વારે વારે કરનારા એવા સાધુનો યોગ મળી ગયો છે. ભગવાનની આજ્ઞા અને ઉપાસના સિવાય બીજું કાંઈ આપણને કહેતા નથી. બસ ભગવાનની આજ્ઞામાં રહો અને ભગવાનની ઉપાસના દ્રઢપણે જીવનમાં રાખો, એટલી જ વાત આપણને કરનારા સંતોની પ્રાપ્તિ થઈ ગઈ છે. એમાં ભગવાનનો કેટલો રાજીપો છે એ આમાંથી આપણને દેખાય છે. ભલા ભક્તો, મહારાજ ગઢપુરમાં વિરાજમાન છે. લક્ષ્મીવાડીએ મહારાજને જવાની ઈચ્છા થઈ એટલે શ્રીજી મહારાજ રતનજીને કહે છે, માણકીને તૈયાર કરો, અમારે લક્ષ્મીવાડીએ જવું છે. એટલે રતનજીએ તરત જ માણકીને તૈયાર કરી અને મહારાજ માણકી ઉપર બિરાજમાન થયા અને સાથે સંતો ભક્તો પણ વાજિંત્રો લઈને કીર્તન ગાતા ગાતા બધા લક્ષ્મીવાડીએ પધાર્યા છે. લક્ષ્મીબાગે પધારી અને મહારાજને એવું અંતરમાં થયું કે કંઈક લીલા કરીએ જેથી કરીને આ સંતો ભક્તોને સુખ આવે. એટલે શ્રીજી મહારાજે એ સમયે જરિયાની વસ્ત્રો પહેરાતા, શણગાર સોનેરી હતા, એક હાથમાં લગામ હતી અને એક હાથમાં નેત્રની સોટી શ્રીજી મહારાજે ધારી રાખી હતી. અને મહારાજે માણકી ઘોડીને કુંડાળે ફરતી ફરતી એમનો વેગ વધારતા ગયા અને મહારાજ એ મૂર્તિનું સુખ બધાને આપતા ગયા. મહારાજ માણકીને દોડાવે છે ગોળ ગોળ અને બધા સંતો હરિભક્તો એ લીલાને જોવા માટે એકઠા થયા છે અને સંતો ભક્તો પણ ગોળ કુંડાળે ઊભા રહ્યા છે અને એમ ભગવાનને નિરખી રહ્યા છે. ભગવાન પણ બધાને પોતાની મૂર્તિનું સુખ આપે છે. અને એ જ સમયે જ્યાં મહારાજ આ માણકીને ગોળ ગોળ ફેરવતા હતા અને એ જ સમયે કચ્છથી ગંગારામ મલ પધાર્યા. ત્યાં ગંગારામ મલ પધાર્યા અને બરાબર એ જ ટાઈમે મહારાજના પાગમાંથી તોરો છૂટો પડ્યો નીચે. એટલે તરત જ પ્રસાદીના એ તોરાને લેવા માટે એક બાજુથી ગંગારામ મલ દોડ્યા અને બીજી બાજુથી ગુણાતીતાનંદ સ્વામી દોડ્યા. બંને એકી સાથે દોડ્યા અને જ્યાં મહારાજને ખબર પડી તો મહારાજે પણ માણકીની સ્પીડ થોડી ઓછી કરીને મહારાજ પણ એ જોવા લાગી ગયા કે હવે કોણ પોગે જોવું છે. બંને દોડ્યા, બંને બરાબર એ જ ટાઈમે ભેગા થઈ ગયા ત્યાં પાસે એ તોરા પાસે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કુશળતાપૂર્વક અચાનક જ પગની આટી મારીને ગંગારામ મલને હેઠા પાડી દીધા. અને મહારાજ ઉપર માણકી ઉપર બેઠા હતા અને ત્યાં બેઠા બેઠા કે સવા મણ દૂધ પીને મલકુશથી કરનારા મલ કરતા અમારા આ તપસ્વી નિર્ગુણાનંદ બળિયા નીકળ્યા. હે એ મલ તો કેવા હોય, પણ કુશળતાપૂર્વક એ ઈચ્છા હતી પ્રસાદીના તોરા લેવાની, ગમે એમ કરીને મારે લેવું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પગની આટી પાડીને મલને પાડી દીધા. મહારાજ આવું બોલ્યા ત્યાં તરત બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, આ સખા કરા ને એટલે એ મોજ કરાવે. મહારાજ કે આ નિર્ગુણાનંદ તપસ્વી છે, ત્યાં બ્રહ્માનંદ સ્વામી કે આટલું બળ તપસ્વીમાં હોય ને, લાડવા જાજા ખાધા છે. જોન પેલા આવ્યા હતા ને ઘણા પ્રસંગો, કેટકેટલા મહારાજ લાડવા પીરસે, કે લાડવા ખાધો ને તો જ આવું બળ હોય, બાકી હોય નહીં. મહારાજ કે લાડવા ખાધે કઈ બળિયા નથી થવાતું, એ તો અમારી મૂર્તિનું બળ જેનો હોય ને એનામાં સૌથી વધારે બળ આવે. અને જો લાડવા ખાધાથી બળ આવે ને તો બાજુમાં ઉભેલા ભાસ્કરાનંદ સ્વામી ઉભા હતા. મહારાજ કે આ ભાસ્કરાનંદ સ્વામીને પૂછો કે તમે કેટલા લાડવા ખાઓ છો. ભાસ્કરાનંદ સ્વામી ભોળા ભાવથી કહે છે કે મહારાજ, પંક્તિમાં તો સૌથી પહેલો બેસું છું ને સૌથી છેલ્લો ઉઠું છું, ગણતરી કઈ થઈ નથી. કઈ ગણતરી નથી થઈ. હવે એમાં આપણે જે સમજવું હોય, કેટલા લાડવા ખાય એની કઈ અહીંયા લખ્યું નથી. મહારાજ હસવા લાગ્યા. મહારાજ કે આ ભાસ્કરાનંદ સ્વામી લાડવા ખાય છે, પણ તેમ છતાં આ નિર્ગુણાન જેવું આવડે ન આવડે. ત્યાં મહારાજને અચાનક યાદ આવ્યું. મહારાજે કીધું ભાસ્કરાનંદ સ્વામીને, સ્વામી તમને મેં આ ગુણાતીતાનંદ સ્વામી સાથે રહેવાની આજ્ઞા કરી હતી, હે એમની સાથે જવાની આજ્ઞા કરી હતી, કેમ ન ગયા? ભાસ્કરાનંદ સ્વામી ફરીથી બોલ્યા કે મહારાજ, આ ગઢડામાં મોટી બા છે ને દરરોજ લાડવા ખવરાવે છે, એટલે મજા પડી છે. અને એમાં જો આ જોગી ભેગો જાઓ તો શું થાય? એ તો જોગી, ક્યારેક ખવરાવે ક્યારેક ન ખવરાવે, કાંઈ નક્કી નહીં. એ તો કોરાકડા કાંઈ થાય ક્યારેક, માટે મહારાજ હું ગયો નથી. અહીંયા મજા આવે છે. નિખાલસ ભાવે વાલા ભક્તો આ સંતો મહારાજને બધું કહી દેતા હતા. અને ભાસ્કરાનંદ સ્વામીની વાત સાંભળી મહારાજ ખૂબ આનંદથી પછી આંબાના વૃક્ષ નીચે બેઠા. અને એ સમયે ઉકા ખાચર પધાર્યા હતા. અને ઉકા ખાચરના હાથમાં મોગરા અને ગુલાબનો હાર હતો. એ હારથી ભગવાનની પૂજા કરી થોડીક વાર મહારાજે હારને પહેરી રાખ્યો. અને પછી મહારાજ નિર્ગુણાનંદ સ્વામી ઉપર અતિશય રાજી થયા છે. સ્વામીને બોલાવીને એ પ્રસાદીનો હાર ગુણાતીતાનંદ સ્વામીના કંઠમાં પહેરાવ્યો અને ખૂબ રાજીપો દર્શાવ્યો. અને મહારાજ એમ કહેવા માગતા હોય કે આ સાધુને અમારી મૂર્તિમાં હેત છે એવું બીજાએ પણ કરવું. મહારાજ આવું કહેવા માગતા હતા કે અમારી મૂર્તિમાં જેવું હેત છે આ સાધુને એવું બધાએ કરવું. મહારાજ ખૂબ રાજી થતા ગુણાતીતાનંદ સ્વામી ઉપર. સંમત 1877 સાલ, વાલા ભક્તો, હિન્દુસ્તાની સંત વિશ્વ સ્વરૂપાનંદ સ્વામી હતા અને એ માંદા થયા. પણ સ્વામીનો થોડોક સ્વભાવ આકરો હતો, એટલે કોઈ સ્વામીની સેવામાં રોકાય નહીં. બીમારી આવી જાય, લાચારતા હોય, પણ વાલા ભક્તો આપણો જો સ્વભાવ આકરો હોય ને, કોઈ સાથે ભળે નહીં, કોઈનું મનાય નહીં, એવો જો આપણો આકરો સ્વભાવ હોય તો અંતકાળે પણ, અંત સમયે પણ, અથવા તો જ્યારે જ્યારે આપણને જરૂર પડે ત્યારે કોઈ આપણી મદદ કરવા તૈયાર થાય નહીં, આપણી સેવામાં ન રોકાય. સ્વામીને પીડા તો ઘણી થતી હતી, બહુ દુઃખી થતા હતા. એટલે એક વખત સ્વામી મહારાજ પાસે જઈને રડી પડ્યા. મહારાજને બે હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ, પીડા બહુ થાય છે, સેવા કરનારા કોઈ છે નહીં. એ સમય કેવો આકરો છે, જ્યારે આપણા શરીરમાં કંઈક પીડા થાય, કોઈ આપણને બોલાવે નહીં, ચાલ કોઈ આપણને કંઈ પૂછે નહીં, પણ એનું મૂળ ઊંડાણપૂર્વક જો આપણે વિચાર કરીએ ને તો એમાં ક્યાંક આપણા સ્વભાવ જ આપણને નડતા હોય છે. બાકી જો સુખેથી અને આનંદથી બધાની સાથે હળીમળીને રહેતા હોય તો બધા આપણને બોલાવે, આપણી મદદ કરે. સ્વામી પોતાના હૈયાની વાત મહારાજના આગળ રજૂ કરે છે. વિશ્વ સ્વરૂપાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજ, દુઃખ બહુ થાય છે. અને સ્વામીની વાત સાંભળીને મહારાજને પણ દયા આવી. અંતે તો સાધુને, મહારાજને સાધુ સાથે અતિશય પ્રીતિ હોય. સાધુની પદવી મહારાજ સૌથી ઉત્તમ ગણતા હતા. એટલે મહારાજે આ વાત સાંભળી એટલે મહારાજને પણ ખૂબ દયા આવી. મહારાજે પછી ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા અને સ્વામીને આજ્ઞા કરી કે તમે આ વિશ્વસ્વરૂપાનંદ સ્વામીની સેવામાં રહો. સ્વામીએ આજ્ઞા સ્વીકારી અને સ્વામી ભાવથી આ સ્વામીની સેવા કરતા હતા. સ્વભાવ તો આકરો હતો પણ તેમ છતાંય ગુણાતીતાનંદ સ્વામી ભગવાનના મહિમાની વાતો કરતા જાય અને સેવા કરતા જાય. એટલે ભગવાનના મહિમાની વાતો સાંભળી સાંભળીને સ્વામીનો સ્વભાવ શાંત થયો ગયો. ગમે એવા આકરા સ્વભાવ હોય જો આપણે ટાળવા હોય ને તો એમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે ભગવદ મહિમા અને ભગવાનને પામેલા એવા સંતો ભક્તો જે છે એનો મહિમા આપણને હોય ને તો આપણા બધી પ્રકારના જે સ્વભાવો છે એ ટળી જાય છે. એકે સ્વભાવનો રે પણ મહિમા ભગવાનનો હોવો પડે. આપણને સંતોનો મહિમા હોવો પડે, હરિભક્તોનો મહિમા હોય, બધા સંતો ભક્તો આપણને દિવ્ય મનાય, મુક્ત મનાય તો વાલા ભક્તો કોઈ સાથે કોઈ પ્રકારની આંટી પડે જ નહીં, કોઈને ખીજાવાનું ન થાય, કાંઈ ન થાય. મહિમા હોય તો વાલો ભક્તો બધું જ સાધન જે બીજા જેટલા છે બધા સરળ થઈ જાય છે. માટે બને એટલો મહિમા આપણે સંતો ભક્તોનો રાખવો, બરોબરિયાપણો ન થઈ જાય એ ધ્યાન રાખવું. વિશ્વ સ્વરૂપાનંદ સ્વામીની સેવામાં ગુણાતીતાનંદ સ્વામી હતા. સ્વામી ખૂબ ભાવથી સેવા કરે અને ભગવાનના મહિમાની વાતો કરતા જાય એટલે સ્વામીનો સ્વભાવ પણ શાંત થયો. સ્વભાવ તો શાંત થયો પણ માંદગી વધતી ગઈ, પીડા વધતી ગઈ, શરીરમાં દુઃખ વધતું ગયું. એટલે મહારાજ પણ વારે વારે સ્વામીની ખબર પૂછતા હતા. અચાનક જ વાલા ભક્તો વિશ્વ સ્વરૂપ આનંદ સ્વામીને કંઈક એવું ભાન થયું કે પોતે તો સાધુના દેહમાં છે પણ એ કોણ છે. એમને એવું થયું કે બ્રહ્માંડનું સંચાલન કરનારા વૈરાજ નારાયણ ઈશ્વર ઈ હું પોતે. આવું સ્વામીને અચાનક ભાન થયું અને વિશ્વ સ્વરૂપ આનંદ સ્વામી તરત જ બોલા, હિન્દુસ્તાની સંત હતા એટલે એની ભાષામાં બોલા, અરે ગુરુ મહારાજ તુમને તો કમાલ કરી દીયા, હે પીડા હતી શરીરમાં પણ કેફમાં આવી ગયા. કારણ કે એમને જણાણું કે અમે તો વૈરાજ નારાયણ ઈશ્વર છે. સ્વામી કહે છે, અરે ગુરુ મહારાજ તુમને તો કમાલ કરી દીયા, ઈશ્વર કો છોટે સે દેહ મેં ડાલ દિયા, ઇતના બડા ઈશ્વર ઓર છોટે સે દેહ મેં ડાલ દિયા, તુમને તો પારે વાકા પીછા બના દિયા. આવું સ્વામી બોલ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સામે બેઠા બેઠા મંદ મંદ હસે, આ તો ખાલી વૈરાજ નારાયણ હતા તો એ કેફમાં આવી ગયા. સ્વામી કે શાંત થાવ સ્વામી, એ તો આ કરતા એ વધારે મોટા મોટા બધા આ હરિભક્ત રૂપે ને સાધુ રૂપે આવ્યા છે, સત્સંગમાં છે અને દાસ ભાવે ભગવાનની ભક્તિ કરે છે, માટે આપણી મોટાઈને ભૂલી જાઓ અને તમારો હવે અંત સમય આવ્યો છે, માટે તમે ભગવાનના મહિમાની ભગવાનના મહિમાનો વિચાર કરો બસ. અને વિશ્વ સ્વરૂપ આનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી ગુરુ મહારાજ કે રોમ મેં તો અનંત કોટી બ્રહ્માંડ અનુ કે પેઠે ઉડતે ફરતે હે. આવું હિન્દુસ્તાની ભાષામાં બોલ્યા. પછી ગુણાતીતાનંદ સ્વામીએ હા પાડી અને સ્વામી એમ કહે છે કે વિશ્વ સ્વરૂપ આનંદ સ્વામી ભગવાનનો મહિમા તો કોઈ ગાઈ ન શકે યથાર્થપણે. ગુણાતીતાનંદ સ્વામી ભગવાનના મહિમાની વાતો કરતા ગયા કરતા ગયા અને સ્વામીને ભગવાનની મૂર્તિનું સુખ આવતું ગયું અને વાલા ભક્તો એ ભગવાનમાં જોડાઈ ગયા. પોતાનું ભાન જે હતું, જે કાંઈ પણ જ્ઞાન હતું અથવા તો થોડો બહુ સ્વભાવ આકરો હતો એ ગુણાતીતાનંદ સ્વામીને સેવામાં રાખ્યા હતા મહારાજે, એનાથી બધું ટળી ગયું. એટલે વિશ્વ સ્વરૂપાનંદ સ્વામી એમ કહે છે કે ગુરુ મહારાજ કી બાત તો ન્યારી હૈ લેકિન તુમને જો યથાર્થ મહિમા નહીં બતાયા હોતા તો મેરા જ્ઞાન અધૂરા રહે જાતા. ભગવાનનો મહિમા તો છે જ પણ હે ગુણાતીતાનંદ સ્વામી જો તમે અમારી અહીંયા સેવામાં ન રોકાણા હોત ને અમને ભગવાનનો મહિમા ન કીધો હોત તો અમારું જ્ઞાન અધૂરું રહેત. અને આવું જ્યારે સ્વામી બોલ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એ તો મહારાજની કૃપાએ કરીને મહારાજની આજ્ઞા એ કરીને અમે સેવામાં રોકાણા માટે તો ભગવાનની કૃપા છે, અમે તો કાંઈ કર્યું નથી. અને પછી સ્વામીએ મહારાજના દર્શન કર્યા અને પછી સ્વામીનો દેહ છૂટી ગયો, ભગવાનના ધામમાં ગયા. જે કાંઈ પણ વિશ્વ સ્વરૂપાનંદ સ્વામીને કસર હતી એ બધી ગુણાતીતાન સ્વામીએ ટાળી નાખી. શ્રીહરિજી મહારાજ વચનામૃતમાં કહે છે કે બ્રહ્માંડના અધિપતિ ઈશ્વરો જ્યાં સુધી સગુણ બ્રહ્મ સંકર્ષણ વગેરેની ઉપાસના કરે છે ત્યાં સુધી તેની માયાકૃત ઉપાધિનો નાશ થતો નથી. આત્યંતિક કલ્યાણ કરવા માટે વાલો ભક્તો આ સમજણ પણ આપણે દ્રઢ કરવી પડશે કે આપણે ભગવાનને કેવા સમજવાના છે. અને જ્યારે નિર્ગુણ એવા વાસુદેવની ઉપાસના કરે ત્યારે એની સર્વે માયાકૃત ઉપાધિ નાશ પામે છે અને મુક્ત થાય છે. નિર્ગુણ ભગવાનની ઉપાસના કરે ત્યારે વાલા ભક્તો આત્યંતિક કલ્યાણ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી સેવા તો કરે પણ સાથે સાથે અંતરની જે પીડા છે એને પણ ટાળીને જીવને ભગવાનના ધામ સુધી પહોંચાડી દે. સંમત 1878ની સાલ શ્રી હરિજી મહારાજ વાલા ભક્તો પંચાળા પધાર્યા હતા. પંચાળામાં હુતાશનીના દિવસે ધામધૂમથી મહારાજે સંતો હરિભક્તો સાથે રંગોત્સવ કર્યો. ઉત્સવ કર્યા બાદ સાબળી નદીના મઘરિયા ઘોનામાં સ્નાન કરી મહારાજે પછી સભા કરી. મહારાજ સભામાં બધા સંતો હરિભક્તોને બોલાવી સંતોને વાત કરે છે. પ્રભુ કહે પરમહંસને સામર્થ છે તમ માઘણો.
પ્રભુ કહે પરમ
સભામાં મહારાજ વાત કરે
સામર્થ છે તમ માઘણો.
પ્રભુ કહે પરમ હંસને સામર્થ છે તમ માઘણો.
પ્રભુ કહે પરમ હંસને સામર્થ છે
એક એક આવી કહો જેવું હોય તે તમાતણો.
એક એક આવી કહો જેવું
હોય તે તમાતણો. મહારાજ કહે છે હે સંતો તમારામાં સામર્થ્ય ઘણી છે, મોટાઈ ઘણી છે, માટે તમે બધા અમને આજે કહો કે તમારામાં શું સામર્થ્ય છે, કેવી મોટાઈ છે. પણ કોઈ સંતો ઊભા થાય નહીં અને કોઈ બોલવા તૈયાર થાય નહીં. કોણ બોલે મહારાજની આગળ? કઈ કોઈ કોઈની મોટાઈ ગાય કે સંતો કે ભગવાનની આગળ શું આપણે ગાઈએ? એટલે કોઈ ઊભા ના થયા. પણ મહારાજનો આગ્રહ હતો, મહારાજે બધા સંતોને કીધું ના આજે તો મારે સાંભળવી જ છે મોટાઈ તમારી. મહારાજે ખૂબ આગ્રહ કર્યો અને હવે મહારાજ ખુદ એક એક સંતોના નામ લઈ લઈને એ સાધુને ઊભા કરે છે અને સ્વામીને મહારાજ વાત કરે છે. સૌ પ્રથમ મુક્તાનંદ સ્વામીને ઊભા કર્યા અને મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે તમારામાં કઈ સામર્થ્ય છે એ જણાવો. અને સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે મનુષ્ય કોઈ કોપથી માર મારવાને આવે.
કોઈ મનુષ્ય કોઈ કોપથી માર મારવાને આવે.
હે ક્રોધી મનુષ્ય કોઈ કોપથી માર મારવાને આવે. થકી શાંત થઈ ક્રોધ શમાવે. હો તમારા પ્રતાપ થકી શાંત થઈ ક્રોધ શમાવે.
તમારા પ્રતાપ થકી શાંત થઈ ક્રોધ શમાવે.
સામર્થ્ય ભલે સંતોમાં હોય પણ સંતો શું કહે છે મહારાજ, આ તો તમારા પ્રતાપ થકી કદાચ કોઈ ક્રોધી મનુષ્ય માર મારવાને આવે, ક્રોધ કરતો હોય, પણ મહારાજ તમારા પ્રતાપ થકી જો અમારી સામે આવે ને તો એ શાંત થઈ જાય, એનો ક્રોધ શમી જાય. એ સંતની મોટાઈ તો જુઓ, હે, આ મહિમા તો જુઓ, સંતો કેટલા સામર્થ્યવાળા હતા અને તેમ છતાંય ભગવાનની ભક્તિ કરતા હતા અને દાસ ભાવે સત્સંગની સેવા કરતા હતા. મુક્તાનંદ સ્વામી બેઠા અને પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને ઉભા કર્યા. બ્રહ્માનંદ સ્વામીને કહે છે, સ્વામી હવે તમે કહો તમારી શું મોટાઈ છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે,
કાવ્ય રસિક કોઈ શીઘ્ર કવિ વિવાદ કરવા આવે અહીં, કાવ્ય રસિક કોઈ શીઘ્ર કવિ વિવાદ કરવા આવે સહી, કાવ્ય રસિક કોઈ શીઘ્ર કવિ વિવાદ કરવા આવે સહી. તમારા પ્રતાપ થકી જેમાં કોઈ પણ પહોંચે નહીં, તમારા પ્રતાપ થકી તમારા પ્રતાપ થકી તેમાં કોઈ પણ પહોંચે નહીં, તમારા પ્રતાપ થકી તેમાં કોઈ પણ પહોંચે નહીં.
ગમે એવા કવિ હોય, ગમે એવા કાવ્ય રચનારા હોય, ઇન્સ્ટન્ટ કદાચ કાવ્ય રચતા હોય, પણ બ્રહ્માનંદ સ્વામી કે અમારી સામે આવે, મહારાજ તમારા પ્રતાપથી કોઈ અમને પોગે નહીં. આવી સામર્થ્ય બ્રહ્માનંદ સ્વામીએ કહી અને પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને ઉભા કર્યા. નિત્યાનંદ સ્વામી તમે ઉભા થાઓ અને તમારામાં શું સામર્થ્ય છે એ કહો. ત્યારે નિત્યાનંદ સ્વામી કહે છે,
પંડિત કે પુરાણી વળી બ્રહ્મા બૃહસ્પતિ જેવા અહી, પંડિત કે પુરાણી વળી બ્રહ્મા બૃહસ્પતિ જેવા અહી, પંડિત કે પુરાણી વળી બ્રહ્મા બૃહસ્પતિ જેવા અહી. તમારા પ્રતાપ થકી તેમાં કોઈ પણ પહોંચે નહીં, તમારા પ્રતાપ થકી પ્રતાપ થકી તેમાં કોઈ પણ પહોંચે નહીં, તમારા પ્રતાપ થકી તેમાં કોઈ પણ પહોંચે નહીં.
નિત્યાનંદ સ્વામી કહે છે, પંડિત હોય કે પુરાણી હોય, ગમે એવા વેદાંતી હોય, શાસ્ત્રી હોય, પણ અમારી સામે જો કોઈ શાસ્ત્રાર્થ કરવા આવે, મહારાજ તમારા પ્રતાપ થકી કોઈ અમને જીતી ના શકે. આવી પંડિતા એ નિત્યાનંદ સ્વામીમાં હતી. આવા શાસ્ત્રી, આવા વેદાંત, આવા મહાન જ્ઞાની, આ સંતોમાં સામર્થ્ય તો જુઓ કેટકેટલી હતી. ત્યારે આપણને વિચાર આવે કે આપણામાં તો કાંઈ નથી, તોય શેનું માન. આ સંતો ભગવાનને દાસ ભાવે ભજતા હતા. વાત જ્યારે નિત્યાનંદ સ્વામીએ કરી, મહારાજ રાજી થયા. મહારાજે કીધું, સ્વામી બેસી જાઓ. હવે ગોપાળાનંદ સ્વામીનો વારો આવ્યો. ગોપાળાનંદ સ્વામીને ઉભા કર્યા, સ્વામી તમે કહો. અને સ્વામી કહે છે,
નાડી પ્રાણ પળવારમાં બ્રહ્માંડના હરિ લહુ, નાડી પ્રાણ પળવારમાં બ્રહ્માંડના હરિ લહુ, હે નાડી પ્રાણ પળવારમાં બ્રહ્માંડના હરિ લહુ, પ્રતાપ સહુ આપનો કર છોડી તમને કહો, પ્રતાપ સહુ આપનો કર છોડી તમને प्रताप सहु आपनो कर जोड़ी तमने कहो।
આવી રીતે જ્યાં સંતો મહારાજના પ્રતાપ થકી પોતામાં જે જે સામર્થ્ય હોય એ વાત કરે છે, અને વાત કરતા કરતા ગુણાતીતાનંદ સ્વામી તરફ દ્રષ્ટિ કહી, પણ ગુણાતીતાનંદ સ્વામી કાંઈ બોલ્યા નહીં, ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીધું, સ્વામી કેમ તમે કાંઈ બોલ્યા નહીં? અને બ્રહ્માનંદ સ્વામીની વાત સાંભળી એટલે ગુણાતીતાનંદ સ્વામી મંદ મંદ હસતા હતા, પણ શું કેવું, સ્વામીને એમ થાય ભગવાનની આમે આપણી મોટાઈની વાત શું કરવી, અને તરત જ શ્રીજી મહારાજે બોલ્યા,
સુણી સંતની સામર્થ્ય પછી શ્રીજી રહ્યા મુસ્કાય, સુણી સંતની સામર્થ્ય પછી શ્રીજી રહ્યા મુસ્કાય, હે સુણી સંતની સામર્થ્ય પછી શ્રીજી રહ્યા મુસ્કાય, સુણી સંતની સામર્થ્ય પછી શ્રીજી રહ્યા મુસ્કાય,
નિર્ગુણાનંદની સામર્થ્ય અત્રે નહીં ઓળખાય,
નિર્ગુણાનંદની સામર્થ્ય
મહારાજ કહે છે,
ઐશ્વર્ય છે ગણું દેહમાં મોટાઈ છે અપાર,
ઐશ્વર્ય છે ગણું દેહમાં મોટાઈ છે અપાર,
ઐશ્વર્ય છે ગણું દેહમાં મોટાઈ છે અપાર,
હશે
એ મનો મન ગયે ધરા મુજાર,
હશે એ મનો મન ગયે ધરા મુજાર,
હે જશવધ હશે એ મનો મન ગયે ધરા મુજાર,
મહારાજ કહે છે આ નિર્ગુણાનંદમાં તો બહુ સામર્થ્ય છે, પણ અત્યારે કોઈને ઓળખાવવામાં નહીં આવે, કોઈને ખ્યાલ નહીં પડે, ઐશ્વર્ય તો ઘણું છે એમમાં, સામર્થ્ય તો બહુ છે, મોટાઈ બહુ છે, પણ એમનો જશ અમે આ પૃથ્વીમાંથી જ્યારે સ્વધામ ગમન થશું ત્યારબાદ એમનો પ્રતાપ પૂર્ણ રૂપે પ્રગટશે, અત્યારે કોઈને ખ્યાલ નહીં આવે, અત્યારે તો એ દાસ ભાવે સેવા કરી રહ્યા છે, અને જુઓ તમે જ્યારે શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામીએ જે ભગવાનની વાતો કરીને જીવને ભગવાનમાં જોડ્યા છે, આ વચન સિદ્ધ પુરુષના વચનમાં જેને જેને વિશ્વાસ આવી ગયો એને એનું આત્યંતિક કલ્યાણ સાવ ટૂંકમાં કરી નાખ્યું, સાવ ટૂંકમાં, અને જુઓ કલ કેવી મોટાઈ કેવી સામર્થ્ય એની પરંપરાના સંતો વાલા ભક્તો આજે આપણને પ્રાપ્ત થયા છે, એવી જ કંઈક ઝાંખી આજે આપણને કરાવે છે, એ સાધુના યોગમાં આપણે આવી ગયા છે, મહારાજ કહે છે કે એની મોટાઈની ખ્યાલ એનો ખ્યાલ અત્યારે કોઈને નહીં પડે, અને તરત જ મહારાજ જુઓ એમાં શું સામર્થ્ય છે એમાં શું મોટાઈ છે એ વાત બતાવવા માટે શ્રીજી મહારાજ સંમત 1878ની સાલમાં ભગવાન ગઢપુરમાં વિરાજમાન હતા, શ્રીજી મહારાજ ગઢપુરમાં સભા કરીને બેઠા હતા, અને સભામાં બુરાનપુરના હરિભક્તો પધાર્યા હતા, હરિભક્તો બધા આવીને મહારાજને વિનંતી કરે છે, મહારાજ બુરાનપુર કોઈક સારા સાધુને મોકલો, કથા વાર્તા કરે અને હરિભક્તોને સુખ આપે, મહારાજે વિનંતી સાંભળી, મહારાજે તુરત જ સદગુરુ કૃપાનંદ સ્વામીને અને ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે બંને સંતો જાઓ અને કથા વાર્તા કરો, પણ વાલા ભક્તો કથા વાર્તા કરવાની આજ્ઞા તો કરી, આજ્ઞા થઈ એટલે સંતો કાંઈ ના તો ન પાડી શકે, પણ બુરાનપુર જવાની વાત કંઈક જુદી હતી, કારણ કે ન્યા જઈને સ્ત્રીઓની સભામાં સંતોને વાત કરવાની હતી, કથા વાર્તા બહેનોની સભામાં કરવાની હતી. એટલે ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞા થઈ પણ ના કાંઈ ત્યારે પાડી શક્યા નહીં, પણ મૂંઝાણા મનમાં, હે મહારાજ ના કઈ રીતે પાડવી. સ્વામી ધર્મ સંકટમાં મુકાયા, સ્વામી મૂંઝાય છે મનોમન, અને શ્રીજી મહારાજને ખબર પડી કે સ્વામી મૂંઝાણા છે, કારણ કે તો વૈરાગ્ય વાળા હતા, હે અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ હતો. એટલે સ્વામી કહે ભગવાનની આજ્ઞાથી કદાચ કથા વાર્તા કરવા જઈએ, વાત સાચી, પણ બહેનોની કથામાં વાત કરવી એ સ્વામીને થોડુંક અણગમું જેવું લાગ્યું. એટલે નિષ્કુળાનંદ સ્વામીને બોલાવીને મહારાજ એમ કહે છે કે તમારા મિત્ર છે, બંને સાથે રહેતા ને નાનપણથી, તમે સમજાવો એમને, હા એ તમારી વાત માનશે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી પણ વૈરાગ્ય મૂર્તિ કહેવાય, હે એ કઈ રીતે એમ કહે કે તમે જાઓ બહેનોની સભામાં વાત કરો, એ મૂંઝાણા. પણ ભગવાનની આજ્ઞા થઈ એટલે સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહે છે કે સ્વામી તમે જાઓ બુરાનપુર અને ભગવાનની આજ્ઞા કરી છે એટલે વાતો કરો. આપણી માટે તો ધર્મ તે ધર્મ સૂતના વચન, આપણે ધર્મ પાળવા માટે આ બધું કરીએ છીએ, એની દ્રઢતા છે આપણા જીવનમાં, પણ ધર્મ છે એ ધર્મ સૂતના વચન અને ભગવાનની આજ્ઞા જ તમને થઈ છે, માટે તમે જાઓ. આવી વાત કરે છે ત્યાં ગુણાતીતાનંદ સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. નિષ્કુળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી મારે કઈ રીતે જાવું, બહેનોની સભામાં વાત કરવી, આ તો નિયમમાં દ્રઢ હતા એટલે એમને આ ચિંતા થાય, બાકી ઢીલા પોચા હોય એને તો મોજ મળી જાય કે આ ભાઈ માર્ગ મળી ગયો, આ ભાઈ કરવા માંડે. વાલા ભક્તો સંતો જે નિયમમાં રહે છે એની ઉપરથી જ ભગવાનનો રાજીપો છે. અમને ગુરુજી એકવાર વાત કરી હતી કે એક વખત મોહન પ્રસાદ સ્વામી કંઈક ઉત્તર ભારતમાં એક મંદિરમાં ગયા હતા અને ત્યાં એ રૂમમાં બેઠા હતા, એક સ્ત્રી આવીને સ્વામીને વાત કરવા લાગ્યા, મોહન સ્વામી તો તરત દોડ્યા, હા અંદર ગયા, અને પછી એ સ્ત્રી પણ પાછે પાછળ દોડી, મોહન સ્વામી તરત બીજી રૂમમાં જઈને બંધ કરી દીધું. પછી ત્યાંના જે સાધુ રહેનારા હતા એને પાસે જઈને સ્ત્રી કહે કે આ પેલા સ્વામી કેમ કઈ બોલ્યા નહીં, મારી સાથે કેમ કઈ બોલ્યા નહીં. ત્યારે એ સ્વામી પાછું શું બોલ્યા, એ કે એ ગુજરાતમાં સંતોને એવો રિવાજ છે કે સ્ત્રીઓ સાથે ન બોલવું, એમ અહીંયા વાંધો નહીં, હે આ નિયમમાં જો મોકળાશ થઈ જાય એટલે પછી કઈ ઠેકાણું રહે નહીં. વાલા ભક્તો આ બધા સંતો તો હડીખમ હતા ભગવાનની આજ્ઞામાં નિયમ ધર્મમાં રહેનારા, એટલે ગુણાતીતાનંદ સ્વામીને ચિંતા થઈ કે કઈ રીતે જવું. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ સ્વામીનું કીર્તન સ્વામી યાદ કરો, સદગુરુ કી ભક્તિ કરે સોય જાકે ધડ પર શીશ ના હોય, હે બસ ભગવાનની આજ્ઞા થઈ એટલે બીજું કાંઈ વિચારવું નહીં. સ્વામીના મનમાં તો એ સમાધાન થયું નહીં, સ્વામીને ચિંતા હતી. પછી મહારાજે સ્વયં બોલાવીને સ્વામીને કહ્યું, ગુણાતીતાનંદ સ્વામી તમે તો શુદ્ધ બ્રહ્મની મૂર્તિ છો, તમને સ્ત્રીઓ કોઈ દિવસ બાદ નહીં કરે. આવી વાત જ્યારે મહારાજે કરી ત્યારે સ્વામી થોડા સ્વસ્થ થયા અને કૃપાનંદ સ્વામીને લઈને બુરાનપુર ગયા. બુરાનપુર ગયા એમાં એ કૃપાનંદ સ્વામી તો ધ્યાન મગ્ન રહેતા હતા, બસ આંખો બંધ કરીને ધ્યાન કર્યા કરે અને વાતો કરવાની આવી, એક એ ડિપાર્ટમેન્ટ આવ્યું ગુણાતીતાનંદ સ્વામીના હાથમાં, એ સાધુ તો આંખો બંધ કરીને બેસી જાય ભગવાનની મૂર્તિને સંભાળે. અને ગુણાતીતાનંદ સ્વામી સભામાં અંતરવૃત્તિ વાળી બધી કથાઓ કરે, બસ સ્વામી એવું મનમાં રાખતા હતા કે આ તો અક્ષરધામની સભા છે એવું ધારી અને સ્વામી અંતરવૃત્તિની વાતો કર્યા કરે. એક બે ત્રણ પાંચ દિવસ દસ દિવસ અઠવાડિયું બે અઠવાડિયું નહીં, બબ્બે મહિના સુધી સળંગ ગુણાતીતાનંદ સ્વામીએ બહેનોની સભામાં વાતો કરી અને વાલા ભક્તો એ આ કસોટીમાંથી સંપૂર્ણપણે પાર ઉતરી ગયા. મોક્ષ ધર્મમાં સુખજી પ્રત્યે નારદજીએ બ્રહ્મનિષ્ઠ સંતનું લક્ષણ જણાવતા એક કહ્યું છે, त्यज धर्मम धर्मम च उभे सत्यानुरुते त्यज उभे सत्यानुरुते त्यक्त्वा येन त्यजसि तत्त्यज। જ્યારે મુમુક્ષુઓ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેમણે આત્મવિચારમાં ધર્મરૂપ અધર્મરૂપ સત્યરૂપ અસત્યરૂપ જે કાંઈ પણ સંકલ્પ આડા આવે એ જ્ઞાન માર્ગથી એનો ત્યાગ કરી દેવો અને ત્યારબાદ પણ એ જ્ઞાન વિચારનો પણ સંકલ્પ છે એનો પણ ત્યાગ કરી દેવો। વાલા ભક્તો, આ મોટામાં મોટું લક્ષણ છે। કારણ કે આપણે કદાચ આત્મવિચાર કરવા બેસીએ, આ હારું આ ખોટું આ સત્ય આ અસત્ય એ બધા વિચાર આવે અને એ જ્ઞાનથી એ બધા વિચારને આપણે ખોટા કરી નાખીએ અને સત્યને પકડીએ અને છેવટે વાલા ભક્તો એ જ્ઞાન વિચારને પણ આપણે ત્યાગ કરી દેવો પડે। બંને સંતો બે બે મહિના સુધી ત્યાં બુરાનપુરમાં રહ્યા અને પાછા જ્યારે મહારાજ વડતાલમાં હતા ત્યારે બંને સંતો પધાર્યા અને શ્રીજી મહારાજે બંને સંતોને જોઈને ખૂબ રાજી થયા, ઊભા થઈ બંને સંતોને બાથમાં ઘાલીને ભેટા અને બંને સંતોને આવીને જોઈને મહારાજ એમ કહે છે કે તમે માયા જીતીને આવ્યા છો, તમારા અંતરમાં અમારી મૂર્તિ સિવાય રંચ માત્ર બીજો કોઈ ઘાડ થતો નથી એના અમે સાક્ષી છીએ, ખુદ ભગવાન સાક્ષી। કારણ અંતર્યામી ભગવાન બધું જ જાણતા હોય, બે મહિના સુધી કૃપાનંદ સ્વામીએ ત્યાં બેસીને અખંડ ભગવાનનું ધ્યાન જ કર્યું છે અને બે મહિના સુધી ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં બેસીને બસ અંતરવૃત્તિવાળી વાતો કરી છે, ક્યારેય દ્રષ્ટિ માંડીને સામે જોયું પણ નથી। મહારાજ ખૂબ રાજી થયા, બંને સંતો મહારાજને હાથ જોડીને વિનંતી કરે છે, મહારાજ આ જે કાંઈ પણ થયું છે એ આપની કૃપાનું ફળ છે। યશ ક્યારેય સંતો પોતાની માથે રાખતા જ નહીં, જે કાંઈ પણ સારું થાય જે કાંઈ પણ પોતામાં કંઈક દેખાય કોઈક કાંઈ વખાણ કરે તરત જ હાથ જોડીને એમ કહી દે આ તો ભગવાનનું છે એની કૃપાનું ફળ છે। આપણને કેવી સરસ મજાની મીઠી ટકોર આ સંતો કરે છે। કદાચ કંઈક આવડત કંઈક કળા કંઈક ગુણ આપણામાં આવ્યા હોય ત્યારે વાલા ભક્તો આપણે એટલું જ મનમાં ધારવું કે આ તો ભગવાન અને કોઈક મોટા સદગુરુ સંતો અથવા તો કોઈક એવા એકાંતિક હરિભક્તો એની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર પડી છે એટલે વાલા ભક્તો આપણામાં કંઈક આવી કળા આવી છે, બાકી થાય નહીં। ગઈકાલે જ સાંજે અમિત ભગત મારી પાસે આવ્યા હતા, એ મારી પાસે ઉભા રહીને એટલું જ કહેતા હતા આ જેટલો હું શીખ્યો છું આ જે કાંઈ પણ હું વગાડું છું આ બહુ સમજવા જેવી બાબત છે, આ જીવનમાં દ્રઢ કરવા જેવી બાબત છે એટલે હું તમને કહું છું। એ કંઈ બાકી આમ પાઠ લેવા જાય અને શીખવા જાય ને તો ઘણા વર્ષો વયા જાય, પણ આ તો ભગવાનની અને કંઈક સંતોની કૃપા થઈ તે મને આવડે છે અને કેટલો રાજીપો મને મળે છે। હા, આપણી કળા જે કાંઈ પણ હોય આપણે કાયમને માટે આ વિચારવું કે ભગવાન અને મોટા સંતોની કૃપા આપણી ઉપર છે એટલે આપણામાં આ કળા આવી છે, બાકી કાંઈ આપણને આવે એમ નથી। વાલા ભક્તો, આવા પ્રસંગો તો અનેક છે પણ આજે રવિવાર છે, બે પાંચ મિનિટ કદાચ મોડું થાય બેસજો, આજે આપણે પૂજ્યપાદ ગુરુજીના અંતરના રૂડા આશીર્વાદ લઈએ, બે મિનિટ હરિસ્મરણ ત્યારબાદ આપણે પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ લેશું।